भावाय भावाय सर्वभावान्तरक्षिति अनन्तधर्मणस्तत्त्वम् पश्यन्ति प्रत्यगात्मन अनेकान्तमयमूर्तिर्नित्यमेव प्रकाशताम् वन्दितु सर्वसिद्धि ध्रुवमचलमनोभवम् गतिम् पत्ये गोक्षामि समय पाहुर निरमो सुधकेवली भनिरम् समय सारी ग्रंथाधिराज विराजमान छ बन अधिकार पर पूज्य गुरुदेवजी ना आपणे अत्यंत मार्मिक प्रवचनों सांभळी रह्या छे। आजे पण बहु ज सरस गाथा आई। आजनी गाथामां पूज्य गुरुदेवजीए आखो एक कल्ला जे निमिकाधीन दृष्टि जे उदयाधीन दृष्टि तोड़ाई छे ए अजब गजबनी तोड़ाई। આપણે ગઈકાલે એક ઉદાહરણ લીધું હતું ને, ગઈકાલે ઉદાહરણ લીધું હતું, યાદ છે કોઈને? ઉદાહરણ શરૂઆતમાં શું લીધું હતું? આપણે આપણે જ અહીંયા નહીં, આમાં નહીં, આપણે ઉદાહરણ લીધું હતું ને કે અહીંયાથી આપણે ઘરે જઈએ અને બાળક આપણી પાસે મોબાઈલ માંગે, હા, બાળક મોબાઈલ માંગે અને આપણે એને આપીએ અને એ મોબાઈલ એનાથી તૂટી જાય તો આપણને ક્રોધ આવે કે ન આવે? આપણને ગુસ્સો આવે કે ન આવે? તો કે આપણને ગુસ્સો આવે। હવે એ ગુસ્સાનું જે કારણ છે આપણે કોને માનીએ છીએ? આપણે એટલે અજ્ઞાની જીભ, જે ગુસ્સો આવ્યો એ ગુસ્સાનું કારણ એ અજ્ઞાની જીભ કોને માને છે? કે બાળકે મોબાઈલ તોડ્યો એને માને છે। પોઈન્ટ સમજાય છે? આ અજ્ઞાની નિમિત્તાધીન દ્રષ્ટિ છે। આપણે ઘણી વાર એમ જ આપણા અભિપ્રાયમાં નિમિત્તાધીન દ્રષ્ટિ વર્તે છે એટલે આપણે બોલવામાં પણ એમ જ બોલીએ ને, કેટલો મને ગુસ્સો કરાવે છે ના બોલીએ, બોલીએ ને, આખા દિવસમાં બે ચાર વાર તો બોલતા જ હશે, સમજાય ને? તો કેટલું મને બોલાવે છે, બોલાવડાવે છે, કેટલો ગુસ્સો કરાવડાવે છે, પણ સમજાય ને? એટલે આપણા ચિત્તમાં અભિપ્રાયમાં માન્યતામાં બોલો શું છે, શું છે કે કોઈ પર દ્રવ્ય મને ગુસ્સો કરાવે છે, પર દ્રવ્ય મને રાગ કરાવે છે, પર દ્રવ્યના કારણે મારા પરિણામ બગડે છે, બરાબર છે? ચલો, તો આ તો અગ્ર, પણ ખરેખર આપણે ગઈકાલે શું સિદ્ધ કર્યું હતું કે ખરેખર એ બાહ્ય નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત હો કે બહિરંગ નિમિત્ત હો, એ નિમિત્ત આપણને વિકારી ભાવ કરાવતા નથી। આજે આખી ગાથા એ જ આવી કે કર્મ ના ઉદય ના કારણે અહીંયા વિકારી ભાવ થતો નથી, એનો સંગ કરે છે, સમજાયો ને? પર સંગ મેવ, એનો સંગ કરે છે, અજ્ઞાની સંગ કરે છે એટલે વિકાર થાય, બરાબર છે? તો હવે વિકાર નું કારણ અંદર માં જે સ્વદ્રવ્ય છે એ છે ના, જે શુદ્ધ સ્વદ્રવ્ય શુદ્ધ ત્રિકારી ધ્રુવ આત્મા છે એ છે। તો કે એમાં તો કોઈ એવી શક્તિ, કોઈ એવો ધર્મ, કોઈ એવો ગુણ જ નથી કે વિકાર રૂપે કરે, પર દ્રવ્ય વિકાર કરાવતો નથી, સ્વદ્રવ્ય થી વિકાર થતો નથી। તો હવે પ્રશ્ન છે કે વિકાર થાય છે એ તો સાચી વાત છે, ગુસ્સો આવ્યો એ તો સાચી વાત છે, તો હવે ગુસ્સાનું કારણ છે કોણ? તો અજ્ઞાની જીવનો જે અજ્ઞાન ભાવ, અજ્ઞાની જીવનો જે મિથ્યા, કેટલી વાર હવે આજે શબ્દ આવશે, અધ્યવસાય, જો અધ્યવસાય કહો, સાંભળજો કે અધ્યવસાન કહો, એક જ છે આપણે એની પરિભાષાનો ડિફરન્સ વાત છે નીચે ફૂટનોટમાં, હમણાં વાંચું આપણે, બરાબર છે? આજે આપણે 13 ગાથા નો આખો એક લોટ લેવાનો છે, અને 13 ગાથા, 22 ગાથા થઈ ગઈ, કેટલી થઈ? 22 થઈ ને, કયો અધિકાર? બંધ અધિકાર, બરાબર છે? ટોટલ કેટલી ગાથા છે? 51 ગાથા છે, કેટલી ગાથા આપણી થઈ ગઈ? 22, બરાબર, બે દિવસમાં 22 ગાથા આપણે થઈ। તો હવે આપણે 13, એના પછીની 13 ગાથાનો આખો એક સબ્જેક્ટ છે, એના પછી પાછો વિષય બદલાય છે, બરાબર છે? તે 13 ગાથા જેટલી થશે આજે અને કાલમાં આપણે એને પૂરી કરવાની કોશિશ કરશું, બરાબર છે? હા, તો હવે એક પોઈન્ટ ખાલી રહી ગયો કે એ જે વિકારી ભાવ એટલે કે ગુસ્સાનો ભાવ આવ્યો એનું કારણ આપણે શું કીધું? કે એ અજ્ઞાની જીવની એ પ્રકારની અજ્ઞાનમય માન્યતા, મોહ ભાવ, અને એ સમયે એ રૂપે પરણવાની એ પર્યાયની એ પ્રકારની યોગ્યતા, બરાબર છે? તો એ રીતની વાત છે. અચ્છા ચલો હવે આને થોડુંક આગળ વધારીએ તો અજ્ઞાની જીવના ગુસ્સાનું કારણ, અજ્ઞાની જીવના ક્રોધનું કારણ, અજ્ઞાની જીવના રાગનું કારણ, અજ્ઞાની જીવના દ્વેષનું કારણ, અજ્ઞાની જીવના કષાયનું કારણ કોણ છે? તો કોણ છે કારણ? કે મોહ, મિથ્યા અધ્યવસાય, જેની ઊંધી માન્યતા છે ને કે આ પરદ્રવ્ય મારા છે, પરદ્રવ્ય મને ગુસ્સો કરાવે છે, એવી જે અભિપ્રાયમાં જે માન્યતા છે એ જ ખરેખર કષાયને જન્મ આપે છે, બરાબર? હવે આને આપણે આજે વધારે ખોલવાનું છે. હવે કોઈ સમ્યક દ્રષ્ટિજી, હવે મને આનો ઉત્તર આપજો તમે. કોઈ સમ્યક દ્રષ્ટિજી મંદિરથી ઘરે જાય તો સમ્યક દ્રષ્ટિ પાસે મોબાઈલ હોય કે ન હોય? સમ્યક દ્રષ્ટિજી મોબાઈલ રાખી શકે કે ના રાખી શકે? અરે બોલો. હવે એક જ, એ પણ ઘર કુટુંબ પરિવારની વચ્ચે રહેતો હોય કે નહીં? હવે એનો પણ બાળક હોય કે નહીં? હવે એનો બાળક એની પાસે મોબાઈલ માંગે અને એ મોબાઈલ આપે અને બાળક થી મોબાઈલ તૂટી જાય, તો હવે મારો પ્રશ્ન એ છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને ગુસ્સો આવશે કે નહીં? બોલો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને ગુસ્સો આવશે કે નહીં? તો કે અસ્થિરતાજન્ય એને પણ ભૂમિકા અનુસાર ગુસ્સો આવશે. હવે મારો પ્રશ્ન એ છે કે એને જે ગુસ્સો આવ્યો એ ગુસ્સાનું કારણ એ સમ્યક દ્રષ્ટિ જીવ કોને માને? પહેલા મારો પ્રશ્ન, અજ્ઞાની જીવ તો કોને માને છે? પરમ, કારણ કે એની તો આખી કેવી છે? નિમિત્તાધીન દ્રષ્ટિ, પરાધીન દ્રષ્ટિ. એને ન મિથ્યાત્વની ખબર છે, ન અજ્ઞાનની ખબર છે, ન સત્સમયની યોગ્યતાની ખબર છે, ન સંબંધ ભેદ વિજ્ઞાનની ખબર છે, સંજય ના નિમિત્ત ઉપાદાનની ખબર છે, એને તો કઈ ખબર નથી. અનાદિકાળથી અજ્ઞાની જીવની માન્યતા તો નિમિત્તાદ્રષ્ટિ, નિમિત્તાધીન, સંયોગાધીન જ રહી. એટલે માટે એ તો નિરંતર અભિપ્રાયમાં જે વિકાર ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, દુઃખ થાય છે, સુખ થાય છે, સમજાય? અનુકૂળતા મળે છે, પ્રતિકૂળતા મળે છે, સમજાય છે? એનું કારણ કોને માને છે? તો કે પરદ્રવ્ય. હવે સમ્યક દ્રષ્ટિને ગુસ્સો આવ્યો તો એ સમ્યક દ્રષ્ટિ જીવને જે ગુસ્સાનો ભાવ આવ્યો એનું કારણે સમ્યક દ્રષ્ટિ જીવ કોને માનશે? મને એ પોતાની પર્યાયની એ સમયની યોગ્યતા. આ એક આન્સર તો બરાબર. હજી થોડો ભાવ પ્રધાન આન્સર. આ તો તમે સિદ્ધાંત કહી દીધો, આ તો તમે સિદ્ધાંત કહી દીધો કે એક સમયની એ પર્યાયની યોગ્યતા રાગ રૂપે ગુસ્સા રૂપે પડવાની હતી એટલે ગુસ્સો આવ્યો. હજી થોડો ભાવ પ્રધાન આન્સર આપી શકો? પોતે એ સમય એમ વિચારે છે, બહુ સરસ, પોતે એ સમય એમ વિચારે છે કે આ સમય હું મારા સ્વરૂપમાં ન રહી શક્યો, મારા સ્વરૂપમાંથી સાંભળજો ધ્યાનથી, જ્ઞાનીની આખી દ્રષ્ટિ, મારા સ્વરૂપમાંથી હું ચ્યુત થયો. આજે ગુરુદેવજી બોલ્યા જ્ઞાની અજ્ઞાની બેવ ને રાગ એ બંધનું કારણ, દુઃખનું કારણ છે. તો મારા સ્વરૂપમાંથી ચ્યુત થયો, ઉપયોગ બહાર આવ્યો, અને એ ઉપયોગ બહાર આવ્યો એ મારી પોતાની કમજોરી છે, નબળાઈ છે, અસ્થિરતા છે, અને એના કારણે હું જે પરમા અસ્થિરતા વર્ષ જોડાયો એના કારણે ગુસ્સાનો ભાવ આવ્યો. કોઈ પર દ્રવ્ય, અંતરંગ નિમિત્ત, બહિરંગ નિમિત્ત એ મારા વિભાવનું કારણ નથી, બરાબર? સમજાય છે? અને એ સમય પણ, એ સમય આ તો એમના જ્ઞાન નો વિવેક કામ કરે છે, પણ એ સમય પણ એની શ્રદ્ધા, બોલો, એ સમયની શ્રદ્ધા શું છે? શ્રદ્ધા કે આ ગુસ્સાનો ભાવ આવ્યો એ મારું સ્વરૂપ નથી, મારા સ્વરૂપમાં તો ગુસ્સાનો પ્રવેશ નથી. પણ જે આજે ગુરુજીએ કીધું ને, જે દ્રષ્ટિ સમ્યક થઈ છે એ સમ્યક દ્રષ્ટિ પણ ગુસ્સાને પોતાનું સ્વરૂપ સ્વીકારતી નથી. આખું પિક્ચર ક્લિયર થયું? આપણી આખી માન્યતા અને જ્ઞાનીની આખી માન્યતા માં જમીન આસમાનનો ફરક છે, જમીન આસમાન નો ફરક છે. ગુરુજીથી ઘણી વાર કે ને, જ્ઞાની અજ્ઞાની ના અભિપ્રાય ક્યાંય મળે નહીં, એના ખેડા ક્યાંય ના મળે, કારણ કે બેવ ના અભિપ્રાયમાં શું છે? જમીન આસમાન નો ફરક. જ્ઞાની ધર્માત્મા ને વિકાર ભાવ આવે છે તો આખી જવાબદારી પોતા ઉપર લે, અને અજ્ઞાની ને વિકાર થાય છે તો આખો ટોપલો એ તો તૈયાર જ છે હર સમય પર ઉપર એડવામાં. બોલો, આટલો આટલો ફરક છે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે કેટલી વાર્તા થઈ ગઈ, કેટલી વાર્તા થઈ ગઈ? આજે સૂર્યકાંત મણિનું ઉદાહરણ આવ્યું ને, અને સૂર્યના કિરણો પડ્યા અને અહીંયા અગ્નિ પ્રજ્વલિત થઈ, સમજાય છે? તો એ કિરણ ના કારણે થઈ તો કે ના, એ કિરણ શું છે એમાં નિમિત્ત છે. તો અગ્નિ પ્રજ્વલિત થઈ એ સૂર્યકાંત મણિની પોતાની એવી યોગ્યતા છે. ગઈકાલે સ્ફટિક મણિનું ઉદાહરણ આપ્યું હતું કે જાય પડે છે લાલ પીળી કાળી, એ જાય પડે છે. તો એ જાય પડે છે કોના કારણે? તો કે બહાર એવા ફૂલ છે કે એવી વસ્તુઓ છે રંગબેરંગી, એટલે? તો કે ના, જાય પડે છે પોતાની યોગ્યતાથી. અને નિમિત્ત ત્યાં છે એ બાહ્યના પદાર્થ. બોલો રે, આ એક અંદરમાં પચાવું એમાં પણ અનંત પુરુષાર્થ જોઈ. હવે બુદ્ધિપૂર્વક નિમિત્તાધીન દ્રષ્ટિ, ઉદયાધીન દ્રષ્ટિ, સંયોગાધીન દ્રષ્ટિ આપણે બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીને તોડવી પડે. ચલો જલ્દી 22 ગાથા બોલો. હું તો અગર મારું તો મન ચાહે તો એકને ઉભી કરીને બોલાવું 22 ગાથા જલ્દી. ચલો કોઈ બોલશે છેલ્લે દિવસે 51 ગાથા પૂરી 51 ગાથા. ચલો તમે યંગસ્ટર્સ માંથી બોલજો, કોઈ પૂરેપૂરી 51 ગાથા નો આપો, જે સમૂહ આપણે લેશું અને જે લીધું અને જે આગળ લેશું. ચલો ટ્રાય કરજો છેલ્લે દિવસે, ઓકે? પૂરું 51 ગાથા નું આખું સ્વરૂપ. ચલો પેલા 22 ગાથા એકદમ શોર્ટમાં, 2 મિનિટમાં, ખાલી 2 મિનિટ એટલે આપણે લિંક પકડીએ. ચલો જલ્દી પહેલી 5 ગાથા, પહેલી 5 ગાથામાં ઉદાહરણ આપીને અજ્ઞાનીને કર્મનો બંધ, એટલે કે અજ્ઞાનીને બંધનું કારણ શું છે એની વાત કરી. બંધનું કારણ અજ્ઞાનીને શું છે? શું છે? તો કે જે ઉપયોગમાં રાગાદી ભાવ સાથે જોડાણ થાય છે, ઉપયોગ રાગાદી ભાવ સાથે જોડાય છે એ બંધનું કારણ છે. બીજું કોઈ બંધનું કારણ નથી. આપણે ઘણી બધી એમાં ચર્ચા લીધી, 4 પોઈન્ટ લીધા આપણે, સિદ્ધ ભગવાનને ઉભા કર્યા, પછી આપણે ગીત લાગી યથા ખ્યાત ચારિત્ર વંશ આપણે જીવોને ઉભા કર્યા, એના પછી આપણે હરિયંત ભગવાનને ઉભા કર્યા, અને એના પછી આપણે 6th-7th ગુણસ્થાનમાં જીવવા વાળા સકલ સંયમી મુનિરાજને ઉભા કર્યા, બરાબર? અને બધી એક એક વાત આપણે લીધી કે આ બંધનું કારણ નથી, આ બંધનું કારણ નથી, આ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કે અંદરમાં ઉપયોગ જે રાગાદી ભાવમાં એકાગ્ર થાય છે, લીન થાય છે, જોડાય છે, અટકી જાય છે, એના કારણે આત્મા શું થાય છે? બંધ થાય છે. ભાવ બંધ, ખરેખર આત્માનો બંધ શું છે? આત્માનો બંધ શું છે? આત્મા માટે બંધ શું છે ખરેખર? કર્મનો બંધ થયો એ, આ શરીરનો બંધ થયો એ, બાહ્ય સંયોગોનો બંધ થયો એ. બોલો, આત્મા માટે આત્માનો બંધ શું છે? કે અંદરમાં જે ભાવ કર્મ, જે રાગાદી ભાવ, જે મોહ રાગ દ્વેષ આદિ અધ્યવસાયના ભાવો થાય છે એ ખરેખર આત્મા માટે બંધ છે. આ બધું તો બાહ્ય સંયોગ છે, બરાબર? તો 5 ગાથા એ છે. બીજી 5 ગાથા બોલો. જ્ઞાનીને બંધ કેમ થતો નથી? બોલો જલ્દી. ઉત્થાનિકાનું વાક્ય, ઉત્થાનિકાનું વાક્ય, ઉત્થાનિક. તમે શાસ્ત્ર વાક્યો ખોલતા જાઓ અને કરાવતા જાઓ. ઉત્થાનિકાનું વાક્ય ક્રેશ કોર્સ છે, બરાબર? હા, ઉપયોગ અને રાગ વચ્ચે જ્ઞાની શું કરે છે? તો કે ભેદ કરે છે. રાગ અને ઉપયોગ વચ્ચે જ્ઞાની શું કરે છે? તમને આના પછી એક વાત ખબર પડી સાની બેન, શું આવી? કે જ્ઞાનીને શું આવી? કે રાગ અને ઉપયોગ વચ્ચે ભેદ વર્તે. તો એનો મતલબ જ્ઞાનીને રાગ છે. ન સમજાયો પોઈન્ટ? તો ભેદ એટલે જ્ઞાનીને સમ્યક દર્શન થયા પછી પણ, સમ્યક દર્શન થયા પછી પણ જ્ઞાનીને રાગ વર્તે છે કે નહીં? બોલો. તાવ ગયો પછી શું રહી જાય? વીકનેસ રહી જાય ને, રહી જાય ને, તાવ જાય, તાવ ગયો જાય પછી શું? હવે બસ તાવ તો નથી, પણ હવે શું લાગે છે? હવે શું લાગે છે? કે તો વીકનેસ લાગે છે, એટલે શું લાગે? નબળાઈ લાગે, નબળાઈ, નબળાઈ. તો જ્ઞાનીને સમ્યક દર્શન થયા પછી પણ નબળાઈ છે ને? કેમ? તેની કોની નબળાઈ છે? શેમાં નબળાઈ છે? શેમાં નબળાઈ છે? ચારિત્રમાં નબળાઈ છે. શ્રદ્ધામાં કોઈ નબળાઈ નથી. સાતમી નરકનો નારકી કોમ્બિનેશન જો તમે, સાતમી નરકનો નારકી અને કૃષ્ણનેશ્યા, કૃષ્ણનેશ્યાના પ્રણામ એટલે તીવ્ર કેટલા છે? અને નરક કયું? સાતમી. અને સમ્યક દ્રષ્ટિ કોમ્બિનેશન સમજાય? સાતમી નરક, સમ્યક દર્શન અને કૃષ્ણનેશ્યાના પ્રણામ, અને નવમી જૈવિકનો મિથ્યા દ્રષ્ટિ દેવ અને શુક્લનેશ્યાના પ્રણામ. ન સમજાયું? કોમ્બિનેશન સમજાય છે? તો સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયા પછી પણ હજી જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી, સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા થઈ નથી, ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને પણ અસ્થિરતાની નબળાઈ, કમજોરી, રાગ, વેદના પરિણામ ભૂમિકા અનુસાર થયા વગર રહેતા નથી. એ વાત અલગ છે કે એને પોતાનું સ્વરૂપ માનતા નથી, એના કરતા પોતાને માનતા નથી. એના નથી તો બોલો, ખાલી નથી બોલવાનું છે ને તમારે? બીજું તો હું બોલું છું, નથી બોલવાનું છે. અને એટલું તો બોલી શકે ને, નથી ખાલી નથી બોલવાનું. તમારે શું બોલવાનું છે? નથી. બીજું બધું બોલી અને ખાલી નથી બોલજો છેલ્લે. તો તમને દ્રષ્ટિ ને અસ્થિરતા નો રાગ છે, પણ એમાં પોતે એમાં એકત્વ કરતા, હા એમાં ભોક્તૃત્વ ભાવ કરતા, એને પોતાનું સ્વરૂપ માનતા, એના બળ પર મહાન માનતા, એ આવે છે તો પોતાને દીન માનતા. પેલો નથી તો બહુ જોરદાર આવ્યો, પછી નથી 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 એકદમ શું ડાકતો કર્યો કે નહીં ઉપર કે થાકી ગયા કરવાના. હવે અમે 6 વાગ્યા થી આવ્યા છે, મારા કેટલી વાર દેશે, કેટલી વાર ઉપયોગ રાખ હે, ચલો જલ્દી જલ્દી પૂરું કર. તો થઈ ગઈ વાત કે સમ્યક દ્રષ્ટિ ને રાગાદી ભાવ હોવા છતાં પણ, અચ્છા રાગાદી ભાવ છે પણ સમ્યક દ્રષ્ટિ શું નીકળી ગયું? નીકળી શું ગયું? રાગ નથી નીકળ્યો. હજી હજી જ્ઞાન પણ છે, ક્ષમતા સાથે હજી ઉદય પણ છે, હજી સંયોગ પણ છે, પરિવાર માં પણ છે, પણ એક ફેક્ટર જે નીકળી ગયો એના કારણે પૂજ્ય થઈ ગયા. શું શું નીકળી ગયું? તો કે મિથ્યા અધ્યવસાય. આ શબ્દ યાદ રાખજો, કારણ કે 13 ગાથામાં અધ્યવસાય 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 જ બંધ નું કારણ છે એ વાત લીધી. 10 ગાથા થઈ ગઈ. હવે પછીની બધી ગાથાઓ રિવાઇઝ કરવાની જરૂર છે. કાલની 12 ગાથા બોલો. હું કોઈને જલ્દી જલ્દી મારી શકતો નથી, કોઈ મને મારી શકતો નથી, મને છે એ આયુ કર્મના છે. 3 ગાથા ચલો જલ્દી આગળ. પછી આગળની 3 ગાથા. હું કોઈને જીવાડી શકતો નથી, કોઈ મને જીવાડી શકતું નથી, જીવે છે આયુ કર્મ ના ઉદય. 3 ગાથા ચલો જલ્દી. તો 10 થઈ ગઈ. 5 5 3 3 મેં તમને કીધું તો ઊંઘમાં પણ તમને યાદ રહ્યો આખો બંધ અધિકાર. સમજાય છે? ખ્યાલ આવે તો 5 5 3 3. હવે 4 ગાથાનો સમૂહ જલ્દી. 4 ગાથા. હું કોઈને કે કોઈ મને સુખી કે દુઃખી કરી શકવામાં સમર્થ નથી, જે પણ સુખ દુઃખ ના પ્રસંગો બને છે એ પોત પોતાના સાતા અસાતા વેદનીય કર્મ ના ઉદય ના. કાલે તમે ઘરે ડિસ્કસ કરતા હતા, બધી વાતો ઘરે વાંચીએ છે, સમજાય છે? તમે કાલે ડિસ્કસ કરતા હતા કે જે કોઈ ગરીબ હોય ને, ગરીબ વ્યક્તિ, ગરીબ માતા પિતા હોય, હવે બોલો વિચાર કરો. એ વિચારતી હતી કે ગરીબ માતા પિતા ને એમ થાય કે નહીં કે હું મારા બાળકોને, એના બાળકો હોય કે નહીં બાળકો, તો બાળકોને સારામાં સારી વ્યવસ્થા આપું. થાય ને? બોલો થાય છે. સારામાં સારી સ્કૂલમાં ભણાવું, સારામાં સારા કપડાં પહેરાવું, સારામાં સારી વ્યવસ્થા, સારામાં સારું ખાવાનું આપું. બોલો થાય કે નહીં? હવે એને થાય છે સામેવાળા વ્યક્તિ માટે, સામેવાળા બાળક માટે, સામેવાળા જીવ માટે. જે બે જીવની વાત છે એની બે. હું કોઈને મારી ના શકું, હું કોઈને એટલે હું અને કોઈ પરજી, હું અને કોઈ પરજી ને જીવાડી ના શકું, હું કોઈને સુખી ના, હું કોઈને દુખી ના કરી શકું. તો બે જીવની વાત છે. હોય શકે તો થાય કે નહીં? બોલો આંટી, થાય કે નહીં? હવે એને થાય છે, એને વિકલ્પ આવે છે, એની ઈચ્છા છે, પણ બોલો એ સામેવાળા બાળકને એને સગવડતા આપી શકે છે? ના. કેમ 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 નથી આપી શકતો? કારણ કે બોલે માતા પિતા ખરાબ છે. બોલો જલ્દી, બોલો જલ્દી કેમ? હવે તમે આનાથી વાત બેસાડો, લોજિક થી વાત બેસાડો કે એ બાળક નો એવા પ્રકાર નો દુઃખ મળે એવી સાતા નો ઉદય થયો. તમને સાચું કહું, આપણને બધાને બહુ સાતા નો ઉદય બહુ સહેલાઈ થી આવી ગયો છે ને. આપણા બાળકોને, આપણને આટલા વર્ષોમાં કોઈ પણ વસ્તુ ની આપણને તકલીફ નથી પડી, સમજાય છે? એવો ઉદય આપણે લઈને આવ્યા છે, એવો ઉદય આપણે લઈને આવ્યા છે, પણ વર્તમાનમાં એનો સદુપયોગ નહીં કરીએ. સમજાય છે? ઉપયોગ નો સદુપયોગ, આ સંયોગો નો સદુપયોગ આપણે નહીં કરીએ તો સમજી લેજો આગળ અનંત કાળ સાતા નો ઉદય આવે. ભૂલી જશે સાતા ને ઉદય ના દિવસો જોવાના. કારણ કે આ કર્મ કે છે બહુ જોઈ લીધા ને તે, પણ તેમાં શું ખેડ્યું? શું કર્યું? તને આવ્યો ઉદય સાતા નો, પણ તેમાં કાંઈ ન કર્યું, તે ખાલી દુરુપયોગ કર્યો, તે ખાલી પુણ્ય ના ઉદય ની સામગ્રી માં ઉપયોગ ને વેળવીને નિરંતર એકાંત પાપ નો બંધ કર્યો. તો હવે જાઓ, ચલો ચલો પ્લીઝ ખાલી કરો, જરા ખાલી કરો. ખ્યાલ આવે? તો સમજાયું? તો ચલો જલ્દી. 5 5 3 3 થઈ ગઈ. પછી 4 ગાથામાં સુખી દુઃખી ની આખી વાત આવી, અને પછી છેલ્લી 2 ગાથા છેલ્લે આપેલી લીધી ને, છેલ્લી 2 ગાથા બધું સાથે એક સાથે અને સમુચ્ચય આપણે કે સમુચ્ચય અર્થ સમુચ્ચય સૂજન તો બધું સાથે લઈને 2 ગાથામાં આચાર્ય દેવ પાછી એ વાત ને દ્રઢ કરે. થઈ ગયો આટલો વિષય? બોલો કાલે રિવાઇઝ નહીં કરાવું હે? હવે કાલે આપણે આગળ વધશું. ચલો જલ્દી. તો ચલો આપણે હવે આગળ વધીએ છે. હવે કઈ ગાથા આવશે? નંબર બોલો. 258 સુધી થઈ ગઈ ને. હવે જો 259 થી લઈને 259 થી લઈને હવે કેટલી ગાથા આપણે કરશું? 271. બરાબર છે. હવે આ આપણો કોર્સ છે 259 થી 271. હવે તમે જેની પાસે શાસ્ત્ર છે જરા શાસ્ત્ર ફેરવવાની જરા ટેવ રાખજો ફટાફટ. 259 થી 271 નો કોર્સ છે. સૌથી પહેલા આઈ વિલ ટેક યુ ટુ 271 નંબરની ગાથા. તમે કહેશો કેમ? એનું કારણ છે. જો સૌથી પહેલા 271 નંબરની ગાથા જો, એમાં શું કહે છે? બહુ સરસ ગાથા છે. એક બેઝ છે આ બધી ગાથાઓનો, બેઝ આ 271 છે. આખો અધિકાર તમને વ્યવસ્થિત યાદ રહી જશે. જો શું કે છે 271 ગાથા જો. બુદ્ધિ મતિ કેટલા શબ્દ આવે છે? આ કોની માટે આવે છે? અધ્યવસાય. કારણ કે આજે આપણે જે ગાથાઓ આજે કરવાની છે ને એમાં હવે આચાર્ય દેવ અજ્ઞાનીજી કેવા કેવા પ્રકારના અધ્યવસાયના કે અધ્યવસાનના ભાવો કરીને બંધ કરે છે એનું આખું સ્વરૂપ બતાવે છે. કોઈ સમજાય છે? હવેની ગાથાનો તમે હેડિંગ આપી શકો, અધ્યવસાનના સ્વરૂપને સમજાવતી આ 13 ગાથા છે. કઈ ગાથા થી કઈ ગાથા? 259 થી 271. તો 271 માં અધ્યવસાન માટે જે અલગ અલગ શબ્દો છે એનો પ્રયોગ અહીંયા કરીને બતાવ્યો. અને આગળની જે ગાથા આપણે વાંચશું એમાં બધા શબ્દો આવશે. હવે બુદ્ધિ આવે, મતિ આવે, સમજાય છે? હા, તો એ બધા શબ્દો આવશે તો શું સમજવાનું? કે આ અધ્યવસાન માટે આ શબ્દો. તમને બધાને સમજાય છે કે હાર પડે છે? બેનો બોલો જલ્દી. સમજાય છે ને? થોડો પ્રયત્ન કરજો સમજવાનો. અધ્યવસાન એટલે આપણે છૂટું પાડશું, છૂટું પાડશું, એક એકનું સ્વરૂપ સમજ. પહેલા એના બીજા નામ જોઈ લઈએ. બીજા નામ જોઈ લઈએ તો શું નામ કયા એવા? બુદ્ધિ. ચલો ગાવા, ગાતા ગાતો ગાવ. બુદ્ધિ મતિ વ્યવસાય અધ્યવસાન. વાહ. ખ્યાલ આવ્યો? કેટલા શબ્દો આવ્યા સંજયભાઈ? કેટલા આવ્યા? બુદ્ધિ મતિ વ્યવસાય અધ્યવસાન વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સાયન્સ. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન ના. અહિયાં વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન નહીં, વિજ્ઞાન એટલે સાયન્સ નહીં. અહિયાં વિજ્ઞાન નો અર્થ વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ, વિજ્ઞપ્તિ એટલે મિથ્યાભ્યમ. વ્યક્તિ 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 એટલે જ્ઞાન નું પરમ. તો મિથ્યા વિભાવ, મિથ્યા વિભાવ. કોઈ સમજાય છે? તો વિજ્ઞાન નો અર્થ કરવાનો રૂપાવે, વિજ્ઞાન નો અર્થ કરવાનો મિથ્યા અજ્ઞાન. ઈઝી ઈઝી કઈ નાખે? વિજ્ઞાન નો અર્થ કરવાનો અજ્ઞાન. કારણ કે અધ્યવસાન ની વાત છે ને, વિપરીતતા ની વાત છે ને, બંધ ની વાત છે ને, આશ્રમ ની વાત છે ને, રાજદ્વેષ ની વાત છે ને. તો વિજ્ઞાન નો અર્થ લેવાનો અજ્ઞાન. યાદ રહેશે? આ ગાથા જયારે વાંચશો ત્યારે બરાબર છે. અજ્ઞાન આખો અધિકાર પૂરો થઈ જાય, અષ્ટાલિકા પૂરી થઈ જાય. સ્મૃતિબેન બહુ જ સિન્સિયર છે એકદમ. કાલે રાતના મને મેસેજ આવી ગયો, બધું રિવાઇઝ થઈ ગયું. વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. ખ્યાલ આવ્યો? બધા રીતના રિવિઝન. આપણે એક એકનું નામ લઈને એકબીજાને પ્રોત્સાહન લે, એકબીજાને ઉત્સાહ અને પ્રોત્સાહન. બીજું કોઈ એવું કારણ નથી. ચલો, તો બુદ્ધિ રિપીટ કરતા. અરે વાહ, વેરી ગુડ. ચલો, બહુ સરસ. બુદ્ધિ મતિ વ્યવસાય અધ્યવસાન વિજ્ઞાન પરિણામ ચિત્ત ને ભાવ, આ બધા શબ્દો એકાર્થવાદી છે. ચલો, હવે જલ્દી જલ્દી આવી જાય 259 પર. હવે જો 259 ગાથામાં શું કહે છે? ચલો, હવે કે છે હવે 259 થી 270, કારણ કે 71 થઈ ગઈ, 71 થઈ ગઈ. તો 59 થી 70 એટલે 12 ગાથા હવે આપણે જોવાની. જેટલી આજે જોવા તેથી જોશું અને બીજી આપણે કાલે જોશું. તો કાલે આ 12 ગાથા આપણી પૂરી થઈ જશે. જો હવે આ અજ્ઞાનમય અધ્યવસાન બંધનું કારણ છે એમ ગાથામાં કહે છે. હવે જો થોડુંક સામે આ ગાથા લઈએ એની પહેલા, પછી બહુ સરળ થઈ જશે ગાથા સમજે. આપણે ત્રણ વસ્તુ છૂટી પડી છૂટી કરીએ છીએ બરાબર. હવે સમજ થાય અહીંયા આવ્યું ને કે હું કોઈ બીજાને દુઃખી કરું, સુખી કરું, જીવન આપું, મરણ કરું, એ છે નહીં. બે વ્યક્તિ ઉભા કરો, બે વ્યક્તિ, હે, મિસ્ટર એ અને મિસ્ટર બી, બરાબર છે. હવે મિસ્ટર એ એક સ્વતંત્ર જીવ છે, મિસ્ટર બી એક સ્વતંત્ર જીવ છે, બરાબર છે. ખ્યાલ આવે છે? અને બે જીવ કેવા છે? અલગ અલગ છે, બરાબર. હવે જો સાંભળો ધ્યાનથી. હવે મિસ્ટર એ ને મિસ્ટર બી માટે એમ થાય છે કે હું આને સુખી કરું, હું આને દુઃખી કરું, આને જીવન આપું, આને મરવા ન દઉં, આવા પ્રકારના ભાવ. હવે એક વસ્તુ સમજી લો, મિસ્ટર બી માં જે પણ થશે એ મિસ્ટર એ ના કાને કઈ પણ થશે? જલ્દી જલ્દી બોલજો, થોડું ફાસ્ટ લેશું. મિસ્ટર એ ના કારણે, એના પરિણામ ના કારણે, એની ઈચ્છા ના કારણે અને એની ભાવના ભાવના ના કારણે એના કઈ થશે મિસ્ટર બી માં? તો મિસ્ટર બી માં જે પણ પરિણામ થશે, સમજાય કે મરણ આવશે, જીવન જીવશે, દુઃખ થશે, સુખ થશે, સામગ્રી મળશે, સાતાની મળશે, અસાતાની મળશે, અનુકૂળતા મળશે, પ્રતિકૂળતા મળશે, સગવડતા મળશે, સગવડતા નહીં મળે, ચાલે છે? આપણે લૌકિકમાં મોહન એટલા મોહન આવેશમાં અનાદિ કાઢી છે ને, એટલે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને, પછી આપણા ઘરે રહ્યું હોય ને, પછી આપણે છેલ્લે તમને સાચું આવે તો બરાબર બરાબર સાચું ને સાચું ને સાચું ને આપણને અંદરથી એમ જ થાય કે અમે એમને સાચવા કે નહીં, સાચવા કે નહીં, સાચવા કે નહીં, સમજાય છે? પણ એની જે પણ વ્યવસ્થા બનશે મિસ્ટર બી ની, એ કોના કારણે બનશે બોલો? સુધી ગઈકાલના અને પરમ દિવસના સ્વાધ્યાય માંથી તમે કહો કે એની આ જે વ્યવસ્થા બનશે જીવન મરણ અને સુખ દુઃખ, એ કોના કારણે? નિમિત્ત ની અપેક્ષા એ એના આયુ કર્મ અને એના વેદનીય કર્મ ના કારણે. એમાં મિસ્ટર એનો કેટલો રોલ છે? જલ્દી થોડો નિમિત્ત છે ને, એનો ભાવ તો નિમિત્ત છે ને, એનો કોઈ રોલ છે, હસ્તક્ષેપ છે એમાં? જઈને કઈ કરે છે બોલો? અમીબેન આ રીતે એક એક ઘર પરિવાર, આપણે અહીંયા તો અડધો કલાક મળતા હોય, પણ તમે 24 કલાક કોની સાથે રહેતા હો? ઘર કુટુંબ વાળા સાથે રહેતા હો ને, તો ત્યાં લગાડો. કોઈ પકડાય છે? આ સિદ્ધાંતો તમે ઘરમાં લગાડો, કુટુંબોની કુટુંબજન કુટુંબીજનોની વચ્ચે લગાડો. કે મને એમ થાય છે કે હું આને સગવડતા આપું, હું આને સારામાં સારું આપું, હું આને આમ કરું, હું આનું આમ કરશે, મેં કહ્યું કરું નહીં, પાછું કહ્યું હોય તો અંદરથી શું થાય? અભિમાન થાય. તો હવે આ મિસ્ટર એનો મિસ્ટર બીમાં શું ચાલ્યું, કેટલું ચાલ્યું, શું ચાલ્યું, જલ્દી બોલો. તો કાંઈ નહીં, તો એનું પરમન આખું શું છે? સ્વતંત્ર છે ને, બરાબર છે? હવે અહીંયા મિસ્ટર એમાં મિસ્ટર બી આઉટ, બરાબર છે? સમજાય છે? સ્વતંત્ર, એનું પરિણામ સ્વતંત્ર, એનો ઉદય સ્વતંત્ર. આના પછી શું વાત શીખવા મળી? માફી, શું વાત શીખવા મળી? કે પ્રત્યેક જીવ જે પણ આપણા સંયોગમાં આવે છે, એ પ્રત્યેક જીવ પોત પોતાના આયુ સાતા અસાતા જ્ઞાનાવણી આદિ બધા કર્મ ના ઉદય લઈને આવે, બરાબર કે નહીં? બોલ્યો તમે વીરને કેટલા કેટલા વર્ષ નો કહ્યો, કેટલા વર્ષ નો કહ્યો બોલો? એ તમે એને સંસ્કાર આપ્યા કે નહીં? તો બધી જે વાત છે એ વ્યવહારની વાત, વ્યવહારમાં વાત ચાલશે, એની કોઈ ના નથી, પણ આપણો અભિપ્રાય શું હોવો જોઈએ એ વાત અહીંયા છે. તો મિસ્ટર એ મિસ્ટર બી આવું થઈ ગયો, ચલો શ્રેણી બનાવે મિસ્ટર એ માં આવો. હવે મિસ્ટર એ માં આવો, મિસ્ટર એ માં હવે એમાં શું થાય છે? બે વાત આપણે લેવાની, એક તો એના જે પરિણામ છે, પરિણામ પરિણામ બરાબર છે, એ પરિણામ જે અંદરમાં સુખી કરું, દુખી કરું, જીવન આપું, મરવા ન દઉં, કે કોઈને મારી નાખું, કે કોઈને જીવન આપું, એ પ્રકારના એના જે પરિણામ છે, એ પરિણામને અહીંયા રાગ દ્વેષ ના ભાવ કીધા છે, એને અધ્યવસાન નથી કીધા. તમે પકડે છૂટું પાડજો હું શું કહેવા માંગુ છું. અગર તમે છૂટું પાડીને સમજો તો તમને બહુ મજા આવે. પોઈન્ટ પકડાય છે? કેટલી સૂક્ષ્મ ગાથાઓ છે. એ પરિણામ કેવા છે? એ રાગ દ્વેષ ના ચારિત્ર મોહનીય કર્મ ના પરિણામ. હવે એની પાછળ શું ચાલે છે? વન ફેક્ટર ઇનસાઇડ યુ ગો, ક્રિયા પરિણામ અને અભિપ્રાય. તો બહારમાં ક્રિયા, સમજાય છે? જડની ક્રિયા, મદદ કરવાની, બચાવવાની, ધ્યાન રાખવાની, કાળ કરવાની, સમજાય છે? રક્ષા કરવાની, તે શું છે? જડની ક્રિયા. તો હું જડની ક્રિયામાં કરતા છું ના. હવે અંદર આવો આત્માના પ્રમાણના દ્રવ્યમાં. તો અંદરમાં શું ચાલે છે? દિવસ રાત સવારથી રાત સુધી પરિણામ શું ચાલે છે? કે સુખી કરું, દુખી કરું, આ કરું, તે કરું, કરું કરું કરું. તો એ જે પરિણામ છે, પરિણામ, તે પરિણામ જશે ચારિત્ર ના ખાતામાં. કોઈ પકડ છે? શું કહેવા માંગે? પછી આ ગાથા બહુ સરળ છે. હવે એ પરિણામ ની પાછળ હજી ને જબરજસ્ત ફેક્ટર કામ કરે છે. આપણી દ્રષ્ટિ ત્યાં જતી જ નથી. તમને પકડાય છે? પોઈન્ટ શું કેવું છું? હા, વેરી ગુડ. આપણી દ્રષ્ટિ ત્યાં જતી નથી. એ અભિપ્રાય જે મિથ્યા છે કે હું કરી શકું છું. કોણ પકડ છો? આજે વિકારી પરિણામ આવ્યા, વિલાસમાંથી સમજાય છે ને? આજે રાગ દ્વેષ ના પરિણામ જે વિકલ્પો એક પછી એક, એક પછી એક આવે છે, એ વિકલ્પો ને, એ રાગાદી ભાવ ને, એ પરિણામ ને, એ ચારિત્ર ના વિકાર ને, એ શુભ અશુભ ભાવ ને, એ હિંસા અહિંસા ના ભાવ ને, એ મારવા બચાવવાના ભાવ ને હવે અહીંયા શ્રદ્ધા શું કરે છે, એને પોતાનું સ્વરૂપ માને છે, એનો પોતે કર્તા માને છે, એનો પોતે સ્વામી માને છે, એને પોતાનું રૂપ માને છે, એ રૂપે પોતાને અનુભવે છે, એનું નામ અહીંયા મિથ્યા અધ્ય વસાય છે. મિથ્યા અધ્ય વસાય એ કયા ગુણની પર્યાય છે? અગર હું તમને એમ પૂછું તો શ્રદ્ધા ગુણ ની વિપરીત પર્યાય છે. મિથ્યા અધ્યવસાય તો કીધા ને અહીંયા અધ્યવસાય ના ભાવો કેવા કેવા કરે છે. હવે બોલો જ્ઞાની ધર્માત્મા છે તો એ વ્યાજ સમિતિ પૂર્વક નહીં જાય મુનિરામ, તો એમને પણ જીવ ની રક્ષા નો ભાવ નથી આવતો એમની ભૂમિકા અનુસાર? અરે બોલો, પીસી કમંડલ લેશે તો બરાબર, અને એ જમીન ને પરિમાર્જન કરીને જીવ થી સમજાય કે રહિત કરીને મુકશે કે નહીં? બોલો, એ પરિણામ એમને આવે છે કે નહીં? એ જળ ની ક્રિયા એ પ્રકારે થાય છે કે નહીં? બોલો, થાય છે ને? એ બહાર ની વસ્તુઓનું પરિણામ એ પ્રકારે થાય છે કે નહીં? પરંતુ એમાં એમનો અભિપ્રાય શું છે, એમની માન્યતા શું છે, એમની શ્રદ્ધા શું કામ કરે છે, એમની પ્રતીતિ શું કામ કરે છે, એમનો વિશ્વાસ શું કામ કરે છે કે આ પરિણામ નો, આ જળ ની ક્રિયા નો, આ ઉદય નો હું કરતા નથી, આ મારું સ્વરૂપ નથી, એવો અભિપ્રાય મટી ગયો છે. એટલે મિથ્યા અધ્યવસાન થી જ્ઞાની રહી થઈ ગયા છે. એટલે કહી દીધું કે ચોથા ગુણસ્થાન થી આગળ જ્ઞાની ને બંધ જ નથી થતો. જાઓ, રૂપાબેન સમજાય છે? હવે આપની નજર ક્યાં છે? સૈનિબેન બોલો, ક્યાં છે આપની નજર? પ્રણામ ઉપર, યા તો ઉદય ઉપર, યા તો સંયોગ ઉપર, યા તો જળની ક્રિયા. ચલો, હવે વાંચ્યું એક બે ગાથા વાંચી આમાંથી તો હવે સમજાય બરાબર. તો તમે છૂટું કરી દીધું મિથ્યા અધ્યવસાય, અલગ વાત છે, અને આ સુખ દુઃખ ના જે પરિણામ અને મારા જીવાણુ ના પરિણામ આવા એ અલગ ફેક્ટર છે, અને એ પ્રમાણે શરીર ની ક્રિયા થવી એ અલગ ફેક્ટર છે. આ ત્રણેય ફેક્ટર અલગ અલગ કામ કરે છે. આ બધામાંથી સૌથી પહેલા સમ્યક દર્શન થશે તો શું જશે મને કહો? મિથ્યા, આ ભાષામાં બોલો, હવે આ ભાષામાં મિથ્યા અધ્યવસાન ત્યારે જીવ જ્ઞાની થઈ જશે, અને જ્ઞાની થયા પછી પણ આ પરિણામ આવશે, પણ એને બંધ નહીં કહેવાય, એનાથી બંધ નહીં થાય, કારણ કે એનો આખો અભિપ્રાય પલટાય. તમને સમજાય છે? આખો અભિપ્રાય પલટાઈ ગયો. આ સુધી પોતાને કરતા માનતો હતો, અને હવે શું માને છે? પોતાને અકર્તા. હવે શું માને છે? પોતાને આ પરિણામ નો જ્ઞાતા. હવે એનાથી શું થઈ ગઈ? શક્તિ થઈ ગઈ. સમજાય છે? એનાથી શું થઈ ગઈ? તો કે ભિન્નતા થઈ ગઈ. ભિન્ન વસ્તુ અંદર માં જે આ પરિણામ થી, જે આ ક્રિયા થી, જે આ ઉદય થી, જે આ ચારિત્ર ની જે વિકારી પ્રગતિ છે, એનાથી રહિત જે આપણી શુદ્ધ વસ્તુ છે, એના ઉપર દ્રષ્ટિ ગયા બાદ, અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ ગયા બાદ, જ્ઞાતા સ્વભાવ પર દ્રષ્ટિ ગયા બાદ, એ મિથ્યા અધ્યવસાય છૂટી ગયું કે હું પરનો કરતા છું અને પર મારું કરતા. કેટલી સ્વાધીનતા જ્ઞાની અંદર માં અનુભવતા છે વિચાર. તમને લોકોને સમજાયું કે આજે કઠિન પડ્યું? જલ્દી બોલો. ચલો, તો આપણે ત્રણ વાતા કરવાની છે હમણાં, બરાબર? જો હવે વાંચો 259 વાતા વાંચો. 259 આ જ વાત ને રિપીટ કરે છે. 259 વાંચો. આ બુદ્ધિ જે તૂટે, હવે બુદ્ધિ, બુદ્ધિ એટલે જલ્દી, બુદ્ધિ એટલે વેરી ગુડ, અને એની નીચે છે મતિ. મતિ એટલે, એટલે માટે મેં તમને પહેલા વાત શબ્દ આપ્યું અધ્યવસ્થ. બુદ્ધિ કહો, મતિ કહો, આ બધી કેવી રીતે કરી? અધ્યવસાય એટલે આંટી, અધ્યવસાય એટલે એક શબ્દમાંથી યાદ રાખો, મિથ્યાત્વ. અધ્યવસાય એટલે મિથ્યાત્વ. તો મિથ્યાત્વ અલગ, રાગ દ્વેષ અલગ, જળની ક્રિયા અલગ, કર્મનો ઉદય અલગ, શરીરનું પરમન અલગ, બધું અલગ અલગ જો, અને પછી ડિસાઇડ કરો કે સૌથી પહેલા મારે કોનો અભાવ કરવો. બોલો, પકડાય છે? આ મિથ્યા અધ્યવસાય. જો હવે એ ગાથાઓ બહુ સરસ છે, જો વાંચો. આ તુજ દુખી તટે માં સુખી કરું છું. વાહ, બીજી થઈ ગઈ. હવે હરિગીત થી વાંચતા જશો ને એક એક ગાથા, તો તમને સમજાય. આપણે હરિગીત થી જ લઈશ, બરાબર છે? જો એક ખાલી ગાથા જ વાંચી લે. તારી જે આ બુદ્ધિ છે, બુદ્ધિ એટલે અગેન માન્યતા, બુદ્ધિ એટલે માન્યતા છે કે હું જીવોને દુખી સુખી કરું છું, એ આ તારી મૂળ બુદ્ધિ મોહ, આવી વાત બ્રેકેટમાં, મોહ સ્વરૂપ બુદ્ધિ શુભ અશુભ કર્મને, સમજાય છે? તેનાથી બંધાય છે. આ બુદ્ધિના કારણે શું થાય છે? મિથ્યા બુદ્ધિ ના કારણે પ્રતિ સમય તારા પરિણામ માં શુભ અશુભ ભાવ અને એના નિમિત્તથી જે કારમાં નલગણા આવે છે એ આવીને તને બંધાય. મૂળ કારણ મિથ્યા અધ્યવસાય. જલ્દી એકવાર બધા સાથે, મૂળ કારણ બંધ નું મિથ્યા અધ્યવસાય. મિથ્યા અધ્યવસાય કોને જન્મ આપે છે? શુભ અશુભ ભાવને. અને એ શુભ અશુભ ભાવના નિમિત્તથી શું થાય છે? કર્મ નો થઈ ગઈ 259 ગાથા થઈ ગઈ. અરે બોલો, ચલો છેલ્લી બે ગાથા મારી પાસે છે 10 મિનિટ, પણ હું 5 મિનિટ માં પૂરું કરી. મારે અહિયાંથી ચાલવાનું ને, 45 મિનિટ લેવાનું, 35 મિનિટ થઈ છે ને, તો છે 10 મિનિટ પણ 5-7 મિનિટ માં પૂરું કરશે. બરાબર, હવે જો 260-61 જલ્દી ચલો આગળ વધીએ આપણે. હવે જો એનો આ વાંચો ઉત્થાનિકા 388 માં નીચે, હવે અધ્યવસાન ને, હવે બહુ સરસ ગાથા છે આ બે ગાથા. હવે અધ્યવસાન ને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે. શું કરે છે? બરાબર નક્કી કર. તું નક્કી કર, તું પરમાત્મા છે તો નક્કી કર. અને અધ્યવસાન જ બંધ નું કારણ છે એ પણ બરાબર નક્કી કર. કારણ કે એ નક્કી કરશે તો એ અધ્યવસાન ને દૂર કરવાનો ઉપાય કરશે. તો એ બરાબર નક્કી કરાવે છે, ઠરાવે છે. અર્થાત મિથ્યા અધ્યવસાય બંધ નું કારણ છે એ નિયમ થી કહે. હવે આ બે ગાથા નું વિશેષ શું છે ખબર છે? આ બે ગાથા એમ કે છે કે તારા અધ્યવસાન ના પરિણામ થી પુણ્ય અને પાપ ના પરિણામ થાય છે. બરાબર છે, પુણ્ય અને પાપ ના પરિણામ થાય છે ને. પુણ્ય પાપ ના, બચાવવાના ભાવ પુણ્ય અને મારવાના ભાવ પાપ, દુખી કરવાના ભાવ પાપ અને સુખી કરવાના ભાવ પુણ્ય. હવે તમે પુણ્ય નું લિસ્ટ બનાવજો અને પાપ નું લિસ્ટ બનાવજો. અને એના ફાધર કોણ? આ પુણ્ય પાપ બે પુત્ર, એના ફાધર કોણ? એના ફાધર કોણ? મિથ્યા અધ્યવસાય. પુણ્ય અને પાપ એના બે સન. બરાબર છે, આખું એક ટ્રી બનાવજો, ફેમિલી. મિથ્યા અધ્યવસાય નું ફેમિલી ચાર. અરે સમજાય છે કે નહીં? મિથ્યા અધ્યવસાય નું ફેમિલી ચાર. તમે ફેમિલી ચાર બનાવો ને, અમારા દાદા, પછી અમારા એના એના દાદા ના દાદા ના દાદા ને જે પણ જે પણ જે. ઓકે, આખું ચાર બનાવો. તો એ કેટલા બનશે? સંજય કેટલા બનશે? મિથ્યા અધ્યવસાય, પછી પુણ્ય અને પાપ. તો આ વાતામાં કે છે પુણ્ય બંધ નું કારણ કઈ અલગ છે અને પાપ બંધ નું કારણ કઈ અલગ છે? ભાઈ એમ નથી, બંને નું કારણ એક જ છે, મિથ્યા અધ્યવસાય. હવે હું તમને પ્રશ્ન પૂછી છું, શું વાત કરો? પુણ્ય અને પાપ નું કારણ એક જ છે. પુણ્ય ભાવ, પુણ્ય કર્મ નો બંધ તો પુણ્ય ભાવ થી થાય છે, મંદ કસાય થી થાય છે. અને પાપ બંધ નું કારણ તો પાપ ભાવ છે ને, તો તીવ્ર કસાય છે. તો કારણ તો બે અલગ થયા ને, એક મંદ કસાય અને એક તીવ્ર કસાય. તો બે કારણ તો અલગ થયા, તો અહીંયા એક જ કે છે ને, અલગ અલગ કારણ નથી. મંદ કસાય, તીવ્ર કસાય અલગ અલગ વસ્તુ છે કે નહીં? અલગ અલગ ભાવ છે કે નહીં? ઉપમા આપી જો તમે બરાબર ન્યાય. આ લોકો બધા એમ જ કે છે ના, એક જ છે. તમે ન્યાય આપો, બરાબર, જલ્દી ન્યાય આપો. તીવ્ર કસાય અને મંદ કસાય ના પરિણામ અલગ અલગ છે કે નહીં? એનું ફળ અલગ છે ને? મંદ કસાય ના ફળમાં દેહગતિ મળશે અને તીવ્ર કસાય ના ફળમાં નરક માં જશે. તો બે અલગ અલગ ફળ, બે અલગ અલગ કારણ, બે અલગ અલગ પરિણામ, બે અલગ અલગ ફીલિંગ. આમાં મંદ કસાય માં થોડી શાંતિ લાગે, તીવ્ર કસાય માં ઉદ્વેગ લાગે. તો બે ના પરિણામ, વેદન બધું અલગ છે. અને તમે કહો છો એક જ છે, એક જ છે, એક જ છે. અરે ભાઈ એક જ છે. કેમ? કારણ કે અહિયાં કોઈ તીવ્ર કસાય માંથી મંદ કસાય માં આવવાનો ઉપદેશ નથી આપવો. અહિયાં તો કસાય ને મૂળ માંથી, વા ગજબ ગજબ, તારંગાજી માં ચાલી છે વાત, ગજબ. મૂળ માંથી અમે ભાવક ભાવ અને કોઈ જ્ઞે ભાવ, જગત નો કોઈ ભાવક ભાવ અને જ્ઞે ભાવ હવે અમારા અંદર માં મોહ ભાવ ઉત્પન્ન નહીં કરાવી શકે. કારણ કે અમે મિથ્યા અધ્યવસાય ને મૂળ માંથી ઉકેલી ફેંક્યો છે. એટલે જ્ઞાની કે છે કે પુણ્ય હોય, પાપ હોય, ઉદય હોય, સાતા વાળા સાતા હોય, અમને કોઈ ભય નથી. કારણ કે સ્વભાવમાં વિભાવનો અભાવ છે. અરે બોલો, તો શું કીધું આપણે ગાથામાં? કે એક જ કારણ છે, પુણ્ય બંધ નું કારણ પણ એક અને પાપ બંધ નું કારણ પણ એક. જે ભાવ થી પુણ્ય બંધાય છે એ જ અભિપ્રાય થી પાપ પણ બંધાય છે. કારણ કે પુણ્ય હોય કે પાપ હોય, તારો અભિપ્રાય તો એને કરવાનો છે, એનું એને તારું સ્વરૂપ માનવાનો છે, એનો તું કરતા બને છે. એટલે મિથ્યા અધ્યવસાય થી બંધ થાય છે. આ 60-61 ગાથા છે, આપણે એનો પાઠ કરીને પૂરું કરીએ. 62 થી આપણે કાલે લેશું. ચલો જલ્દી બધા એક સાથે બોલવાનું છે, સ્ક્રીન પર આવશે 60-61. ચલો બોલો જલ્દી.
તે પાપનું બ
આવા જો આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં જીવાડું છું, સુખી કરું છું એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે. આ મારું છું, દુખી કરું છું એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારનું મિથ્યા ભાવ તો બંને માં છે, તેથી અજ્ઞાનમય પણે બંને અધ્યવસાય, બંને અધ્યવસાય, બંને અધ્યવસાય એક જ છે. માટે એમ ના માનું કે પુણ્યનું કારણ બીજું છે ને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંનેનું સોનાની વેરી હોય કે લોખંડની વેરી હોય એ બંધનનું જ કારણ છે. એ જીવને બંધન ઉત્પન્ન કરે. નિજ નિધિ નિજ મે બતાવી અને કાલની નિત્ય બોધિની દ્વારી પરમકારી જ્વાણી માતનો અમકતો આનંદકારી સમજ જ્ઞાની પરમાત્માનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો અષ્ટાનિકા શાશ્વત મહાન કર્મનો.